તારીખ 8/9/1989 શ્રી સમયસાર ગાથા 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 325
કેટલાક લોકો હજી શુભ રાગને મોક્ષ માર્ગ માને છે. 144 તેને કહે છે કે પ્રભુ તો ક્યાં ગયો, શુભ રાગ તો શુભ કશાય રૂપ છે, કશાય તો મલિન અને અપવિત્ર ભાવ છે, એ સુચિ નામ પવિત્ર ભાવ નથી, તું ક્યાં ગયો, મેલામાં ગયો, શું કરે છે આ, આવી વાત કરે છે, શું કરે છે આ, એ તો વાત એક બાજુ મૂકે એમ કહે છે. પણ અહીં તો પરલક્ષ વાળું જ્ઞાન એ જીવનું નહીં, તો પછી પરલક્ષે થતો રાગ છે તે જીવને લાભ કરે, એ વાત તો ક્યાંય ને ક્યાંય દૂર રહી. એમાં સત્ય નામનું લક્ષણ, સત્ય શબ્દ નો રૂટી અર્થ સાચું બોલવું એવો છે. પણ ધર્મ તો જીવના પરિણામ સ્વરૂપ છે, વચન છે ઉદગળના પરિણામની પર્યાય છે. એટલે સાચું બોલવાનો ભાવ ધર્મીને અસત્ય બોલવાનો ભાવ ન હોય, સાચું બોલવાનો સત્ય બોલવાનો ભાવ હોય, એટલો વ્યવહાર કરવો. નિશ્ચય ધર્મ તો નિજ શુદ્ધ સત્તાનું અવલંબન થવું, ધર્મ તો એક સાથે 10 લક્ષણો ને ધારણ કરે છે, વ્યાખ્યાન અનુક્રમ થી થાય છે. વિચાર આવ્યો તો રાજકોટ થી બહાર પડેલી છે, દિગંબર જૈન સંત નિષ્ણાત બ્લોક રાજકોટ પ્રકાશન, એમાં ક્રમ થી આપણે સામે રાખીને વાંચીએ છીએ. એટલે અહીંયા 4th દિવસે સત્ય ધર્મ નું વર્ણન કર્યું છે. 5મામાં શૌચ છે, 9મીને દિવસે શૌચ ધર્મ લીધો છે, અને 8મીને દિવસે ભાદરવા સુધી સત્ય ધર્મ લીધો. વિચાર તો આવ્યો હતો, પણ વિચાર એમ પણ આવ્યો કે એક ધર્મના 10 લક્ષણ તો એક સાથે ધર્મમાં છે, એને કહેવામાં ક્રમ પડે છે. અને 10 દિવસ હોવાથી એક એક ધર્મને આપણે કહીએ છીએ, ગમે તે દિવસે ગમે તે ધર્મને કહીએ તો ગમે તે લક્ષણને કહીએ, અહીં તો લક્ષણ કહેવું છે, એક ધર્મના કોઈ એક લક્ષણને ગમે તે દિવસે કહીએ તો એમાં કોઈ અપરાધ નથી, કોઈ દોષ નથી, કે એમાં કોઈ બીજી આપત્તિ નથી. એટલે વિચાર આવ્યો કે એક ધર્મના 10 લક્ષણ છે, એમાં કોઈ લક્ષણને આ ક્રમથી કહીએ કે આ ક્રમથી કહીએ એમાં કઈ ફરક પડતો નથી. એટલે જે પુસ્તક સામે રાખીએ છીએ તે પુસ્તકને થોડું અડીને આપણે વ્યાખ્યાન કરીએ છીએ. તો સત્યનો વિષય જે છે, એ સત્ય શબ્દ છે, એ સતમાંથી નીકળેલો શબ્દ છે. આત્માની જે ત્રિકાળ શુદ્ધ સત્તા, એના હોવા પણ અને સત અથવા સત્ય કહેવામાં આવે છે. જેમ ચિત્તમાંથી ચૈતન્ય કહ્યું આત્મા ચિદરૂપ છે, તે ચિત શબ્દમાંથી ચૈતન્ય થાય છે, એવી જ રીતે સત છે એમાંથી સત્ય એમ કહેવાય છે. સતનો ગુણ પ્રગટે છે સત્ય. આમ પારમાર્થિક સત્યનો આવો અર્થ છે, આવો ભાવ છે. વ્યવહારમાં સાચું બોલવું એને સત્ય કહે છે. આટલો વ્યવહાર અને પરમાર્થમાં ફરક છે. એ જે આત્માની શુદ્ધ સત્તા છે, એ શુદ્ધ સત્તાનું ગ્રહણ કરવાનો મુખ્ય ધર્મ શ્રદ્ધાનો છે. જ્યારે શ્રદ્ધા પોતાની સત્તાની સન્મુખ થઈને પોતાની હૈયાતને ગ્રહણ કરે ત્યારે આવે છે અને એને ધર્મનું સત્ય અંગ કહેવા માટે ખરેખર સત્ય છે. પછી એવું શુદ્ધ શ્રદ્ધાનું દર્શન રૂપ પરિણામ થાય એવા ધર્માત્માને વ્યવહારમાં બોલવાના ભાવના કાળે સાચું બોલવું અને જૂઠું ન બોલવું, અસત્ય ન બોલવું એવા જ પરિણામ હોય એને વ્યવહાર સત્ય કહેવામાં આવે. સાચું બોલવું એટલું જ નહીં પણ હિતરૂપ બોલવું, અહિતરૂપ ન બોલવું, પોતાને હિત થાય એવું બોલવું, બીજાને પણ હિત થાય એવું જ કહેવું અને મિષ્ટ વચન બોલવું, એટલે કે અપ્રિય થાય એવું વચન ન બોલવું, પ્રિય થાય પ્રિય લાગે એવું વચન બોલવું. આવા પ્રકારના બોલવાના પરિણામને વ્યવહાર ધર્મ, વ્યવહાર સત્ય ધર્મ કહેવામાં આવે છે. અને પોતાના શુદ્ધ સત્તાને અંગીકાર કરવું, ગ્રહણ કરવું, અસ્તિત્વ ગ્રહણ કરવું એને નિશ્ચય સત્ય ધર્મ કહેવામાં આવે છે. આવું જે ધર્મનું સ્વરૂપ છે નિશ્ચયથી અને વ્યવહારથી તેને યથાર્થપણે સમજીને એ રૂપ પરિણામ કરવું એ આ પર્વનું કાર્ય છે, કર્તવ્ય છે. એની ભાવના આવવી જોઈએ જ્યાં સુધી પરિણામ ઉત્પન્ન થાય ત્યાં સુધી એની ભાવનામાં આવવું જોઈએ એવું ધર્મ છે. કર્મના લક્ષણનું વ્યાખ્યાન છે. હવે ચાલતો અધિકાર સમયસાર પરમાગમ જીવ અધિકારની 14મી ગાથાની ટીકા ચાલે છે. મારી પ્રતિમા 538 છે. બે બોલ ચાલ્યા છે એટલે કે આત્મા જે અવધ સ્પષ્ટ છે, અન્યપણા રહિત અનન્ય સ્વરૂપે છે, એ આત્મા ચળાચળતા રહિત છે. ચળાચળ રહિત અચલિત સ્વભાવને, અચલિત સ્વરૂપને દર્શાવતા અહીંયા આચાર્ય ભગવાન સમુદ્રનો દ્રષ્ટાંત આપે છે. થોડું ચાલી ગયું છે, ફરીને લઈએ છીએ. જેમ સમુદ્રનો વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતા અનિયતપણું અનિશ્ચિતપણું ભૂતાર્થ છે અને સત્યાર્થ છે, તો પણ નિત્ય સ્થિર એવા સમુદ્ર સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયતપણું અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. દ્રષ્ટાંતમાં કાલે સામાન્ય વિસ્તાર કર્યો હતો એમ કે સમુદ્રમાં ભરતી અને ઓઢ આવે છે ત્યારે પાણી વધી ગયું ને પાણી ઘટી ગયું એવો પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, પ્રત્યક્ષ અનુભવ થાય છે કે 1 માઇલ દૂર પાણી ચાલ્યું ગયું, ઓટ થયો ત્યારે અને ભરતી થઈ ત્યારે એટલું નજીકમાં પાણી ઉછાળા મારે. આવું પ્રત્યક્ષ જોવામાં આવે છે તો પણ સમુદ્રના મૂળ સ્વરૂપને જોવામાં આવે તો કેટલી જે સમુદ્રની મૂળ સ્વભાવની મર્યાદા છે એ મર્યાદામાં રહીને હાનિ વૃદ્ધિ થાય છે અને એ હાનિ વૃદ્ધિ કિનારા ઉપર જોવામાં આવે છે, ઉપરની સપાટીમાં જોવામાં આવે છે, સમુદ્રના પેટાળમાં જતા એવી વૃદ્ધિ હાનિ જોવામાં આવતી નથી. તે આખા સમુદ્રનું સ્વરૂપ છે. એ દ્રષ્ટાંતે એમ અહીંયા સિદ્ધાંત લેવો છે. એવી રીતે આત્માનો વૃદ્ધિહાનિ રૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા અને અનિયતપણો અભૂતાર્થ છે અને અનિયતપણો ભૂતાર્થ છે અને સત્યાર્થ છે. એવી રીતે આત્માની અવસ્થામાં વૃદ્ધિહાનિ જેવા પર્યાય ભિન્ન પર્યાય ભેદવાળા પર્યાય જુદા જુદા પર્યાયો અનુભવ કરવામાં આવે છે. એક જીવ એકેન્દ્રિય થાય છે ત્યારે એને માત્ર સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન રહે છે અને તે પણ બહુ અલ્પ રહે છે. એક જીવ કેવળ જ્ઞાનને પ્રાપ્ત થાય છે, જ્ઞાનની પર્યાયથી સમજાવવું સુગમ પડે છે. તો એક જીવ જે એકેન્દ્રિયમાં હતો એ જીવ કેવળ જ્ઞાનની પર્યાય પહોંચે છે ત્યારે એક સમયમાં ત્રણ લોક ત્રણ કાળને જાણી લે છે. તેનો તે જીવ છે પણ તેની પર્યાયમાં જ્ઞાનની વૃદ્ધિ અને જ્ઞાનની હાનિ જોવામાં આવે છે. એવી જ્ઞાનની વૃદ્ધિ અને જ્ઞાનની હાનિ સાચી છે, એ કોઈ ગપ્પા નથી, એ કોઈ માયા નથી, એ કોઈ કલ્પના નથી, એ એક હકીકત છે. જીવ એકેન્દ્રિયમાં પોતાના જ્ઞાનને હાનિ પામીને જ્ઞાનને ગુમાવે છે અવસ્થામાં, એ એક હકીકત છે. એક જીવ પોતાના જ્ઞાન સ્વભાવે આત્માની સેવા કરીને અવલંબન કરીને પોતાના જ્ઞાનનો સંપૂર્ણ વિકાસ કરે છે અને કેવળ જ્ઞાન દશાને પ્રાપ્ત કરે છે, એ પણ એક હકીકત છે, એ કોઈ કલ્પના નથી, એ સાચું છે, સત્યાર્થ છે. પર્યાય દ્રષ્ટિએ અનુભવ કરતા પણ પર્યાય દ્રષ્ટિની મર્યાદા પર્યાય પૂરતી છે. પર્યાય દ્રષ્ટિની મર્યાદા મર્યાદિત છે એમ કહેવું છે. વસ્તુ એક સમયની પર્યાય જેટલી નથી. જ્યારે એકેન્દ્રિય પર્યાય પ્રગટ છે ત્યારે પણ એવડી નથી અને જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે પણ એક સમય પૂરતી વસ્તુ નથી. વસ્તુ ત્રણેય કાળ પોતાના પૂર્ણ પર્યાયના સામર્થ્યથી પણ અનંત ગુણ સામર્થ્ય ધરાવનાર વસ્તુ દ્રવ્ય સ્વભાવે છે. એ પણ એક વસ્તુનું મોટું અંગ છે, વસ્તુનો એક મોટો વિભાગ છે, એક મોટો અવયવ છે અને એનું મહત્વ વિશેષ છે મોક્ષ માર્ગને લીધે. શું કહેવું છે અહીંયા કે આત્માનો વૃદ્ધિહાનિરૂપ પર્યાય ભેદોથી અનુભવ કરવામાં આવે છે તો એવું અનિશ્ચિતપણું અનિયતપણું ઓછા વધતા પણ હોય છે, થાય છે, એ વાત સાચી છે. અને પર્યાય અંગમાં એ પ્રકાર હોવા છતાં પણ એમ કહીને એને ગૌણ કરાવે છે. તો પણ જે કહેવું છે એ ગૌણ કરાવવા માટે કહેવું. એક પણ ગોળમાં સ્વભાવ આવો છે તો પણ પર્યાય આવે છે એમ નહીં કહે. પાંચે પાંચ ગોળમાં પાંચે ગોળમાં પર્યાયમાં આવું બધું થાય છે તો પણ સ્વભાવ આમ છે એમ કહેશે. એમ એમ કહીને જે વાત પર્યાય વિશેની સમજાવવી છે, કહેવી છે, એ એના સ્થાનમાં રાખીને એનું જ્ઞાન બરાબર યથાર્થપણે કરીને એને કહું કરવું કે એની યથાર્થતા છે. એને મુખ્ય કર્મ તેની યથાર્થતા નથી. જૈન દર્શનમાં કઈ અટપટો લાગે એવો વિષય હોય તો આ જગ્યાએ કે જીવને સુધાર બગાડ પર્યાયંગમાં થાય છે, ત્રિકાળી સ્વભાવમાં ફરી કોઈ સુધાર બગાડનો અવકાશ નથી, એ તો તમે કાળે એક રૂપ છે. વળી જીવને સુખ દુઃખ છે અને સુખ દુઃખ રૂપ જે પ્રયોજન છે એ પણ પર્યાયંગનો પર્યાયની મર્યાદામાં રહેતો વિષય છે, અને એ પ્રયોજન પર્યાય વિષય હોવા છતાં પણ પ્રયોજનની ગૌણ કરીને પ્રયોજનની સિદ્ધિ કરાય છે, પ્રયોજનને મુખ્ય કરીને પ્રયોજનની સિદ્ધિ કરાતી નથી, થતી નથી. આ એક આ વિજ્ઞાનનો થોડો અટપટો વિષય છે, બહુ અટપટો વિષય નથી પણ થોડો અટપટો વિષય છે. એવું વિજ્ઞાનમાં બીજી જગ્યાએ પણ બને છે. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા કે આંબે કેરી આવે છે, પહેલા મોર આવે છે, પછી એમના ઉપર ફૂલ ઉપર ફળ બાજે છે, તેને આપણે નાની કેરી ખાખટી કહીએ છીએ. એ ઝીણી ઝીણી જે કેરી આવે છે એને મરવા કહે છે, ખાખટી કહે છે. એ કેરીને મોટી થાય અને એ પાકે ત્યારે એ ખાવાને યોગ્ય થાય છે, એનો જે મધુર રસ છે લેવાને યોગ્ય તે દશામાં હોય છે. એ પહેલા કેરી કેરીનો જે સ્વાદ છે મધુર એ લઈ શકાતા નથી. એ કેરીને વૃક્ષ ઉપર પકવવા માટે એમ કે છે ને આંબાની પાકેલી કેરી છે, આ કૃત્રિમતાથી ઉસારીને કાચી ઉતારીને પકવેલી નથી, એને વન પક કહે છે, વનમાં જ પાકે છે. ત્યાં પાકે ત્યાં સુધી એને ખાતર પાણી પ્રકાશ વગેરે બધું આંબાને બરાબર મળવું જોઈએ. તો એ ખાતર પાણી ક્યાં એને ખવડાવવા, પીવડાવવા, જ્યાં કેરી ઉગી છે ત્યાં એને દેવા કે એના મૂળમાં ખાતર પાણી દેવા? તો વિજ્ઞાન એમ કહે છે કે જો કેરી મોટી કરીને પકવીને ખાવા લાયક કરવી હોય તો એના મૂળમાં ખાતર પાણીનું સિંચન કરવું જોઈએ, કેમ કે ત્યાંથી ઉગેલી ચીજ છે. જલ્દી ઉતાવળ કરીને કોઈને એવો વિચાર આવે કે આ ફૂળમાં પાણી નાખીએ, હવે આંબો છે એમાં કેરી ઉપર 25-30 ફૂટ ઊંચે લટકે છે, આ પાણી કેદી ઉપર પહોંચે ને કેદી કેરી પાકે, પાછા ત્યાં કઈ એલિવેટર ગોઠવા નથી કે ફટફટ પાણી ચડી જાય ઉપર, કે કોઈ સોકિંગ સિસ્ટમ નથી કે ઝપાટા બંધ પાણી ચડાવી દેવાય, આ કેદી પહોંચે પાણી? પહેલા તો પાણીનો સ્વભાવ નીચે ઉતરવાનો છે, પછી મૂળિયામાં પાણી જાય ધીમે ધીમે ઉપર કેદી છે ને કેદી પાકે, એના કરતા લાવને પાણીની બાલદી ત્યાં જ છાંટી દઈએ, ત્યાં લટકાવી દઈએ અને ખાતરની કોથળી પણ ત્યાં બાંધી દઈએ, કેરી બગડી જાય છે. એવી ઉતાવળ કરવા જતા કેરી બગડી જાય છે, કેરી પાકતી નથી. એમ અહીંયા જે પર્યાયમાં પરિપક્વતા લાવીએ છે એ પર્યાયનું પ્રભાવ સ્થાન ઉદ્ભવ સ્થાન જે દ્રવ છે, મૂળ ગુણ છે, વસ્તુનો સ્વભાવ છે, ત્યાં સિંચન કરવું પડે છે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને પુરુષાર્થ દ્વારા. એમાં પર્યાયની મુખ્યતાથી પર્યાયની પ્રધાનતાથી એ પર્યાય બગડી જાય છે, એની દશા અવદશા થઈ જાય છે, એવું એક વિજ્ઞાન છે. એટલે સુધાર બગાડ પર્યાયમાં કરવાનો હોવા છતાં પણ એને ગૌણ રાખવું એ જ્ઞાનનું કાર્ય છે, અને એને દ્રષ્ટિમાં લેવી જ નહીં એ શ્રદ્ધાનું કાર્ય છે, શ્રદ્ધામાં લેવી જ નહીં તે શ્રદ્ધાનું કાર્ય છે. તેનું કાર્ય પોતપોતાની રીતે ચાલે છે, તે ત્યાં સુધી આ તો પણ ઉપર આપણે વિચારીએ છીએ કે તો પણ નો અર્થ શું કે દ્રષ્ટિ એને સ્વીકારે નહીં એનું નામ તો પણ છે, અને જ્ઞાન એને ગૌણ કરે એનું નામ તો પણ. આમ છે તો પણ તો એ એની વિધિ છે પર્યાયને ઠીક કરવાની, પર્યાયને યથાર્થપણે વિકસાવવાની, એ જ વિધિ છે, બીજી કોઈ વિધિ નથી. અને તે ક્યાં સુધી જઈએ એના ઊંડાણમાં તો કે શ્રદ્ધા કરવાને બહાને, જ્ઞાન કરવાને બહાને, એકાગ્રતા કરવાને બહાને, પુરુષાર્થ કરવાને બહાને, આનંદ અને સુખ મેળવવાને બહાને, કોઈ પણ પર્યાયની પ્રાપ્તિ કરવાને બહાને એના ઉપર જોર દઈશ નહીં એમ કેવું છે. સુગાનીજી દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં એ વિષયની અંદર એવી રીતે સીધી વાત કરે છે કે શ્રદ્ધા નહીં કરના હૈ, જ્ઞાન નહીં કરના હૈ, સુખ નહીં લેના હૈ. શું કહે છે? અમે તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ની પ્રાપ્તિ માટે તો આ સ્વાધ્યાય ને બીજું ત્રીજું ને સમજણ ને આ બધું કરીએ છીએ, નહીં તો શું તો આમ કહે છે. એની અંદર કહેવાનું જે પ્રકાર છે, આજે સત્ય ધર્મ ની વાત લીધી ને, સ્વાધ્યાયમાં અભિપ્રાય સાચો બનાવવાની વાત છે, ખોટો અભિપ્રાય મટાડીને. પછી સત્ય ધર્મ પ્રગટે છે. અભિપ્રાય સત્ય થયા પછી સત્ય ધર્મ પ્રગટે છે. તો એ અભિપ્રાયને ઠીક કરવા માટે, સત્ય કરવા માટે આ સ્વાધ્યાયનો પ્રક્રિયા છે, વ્યવહાર છે. અને એની અંદર આ વાત છે કે તો પણ આવ્યું છે એના ઉપર ચાલે છે કે પર્યાયમાં વૃદ્ધિ હાનિ થાય છે તો પણ થતી નથી, એ તો વાત જ નથી, પણ સ્થાપીને ઉઠાપે છે વ્યવહારને. એના વિશે કે એના ઉપર કોઈ રીતે તું વજન દઈશ નહીં, કોઈ બાને તું વજન દઈશ નહીં, નહીતર પર્યાયનું કર્તૃત્વ સીધું ઊભું થઈ જશે અને એ જ મિથ્યાત્વ નામનો મોટો બગાડ છે. મારે પુરુષાર્થ કરવો છે એમ પર્યાયનું કર્તૃત્વ આવશે, એટલે મિથ્યાત્વ ઊભું થઈ જશે. કરતાપણાનું મિથ્યાત્વ થયું, પર્યાયના કરતાપણાનું મિથ્યાત્વ. એટલે ધર્મની પર્યાય, સંયમ દર્શન જ્ઞાન ચારિત્ર ને પુરુષાર્થ ને આનંદ અને સુખની પર્યાય, એને કર્તૃત્વના જોરથી એને સંભાળીને લેવાતી નથી. સ્વભાવને સંભાળતા સંભાળનારી પર્યાય આપોઆપ જ સમ્યક અને સ્વસન્મુખ રહે છે. એ જ એનું સમુચિત પણ છે, એ જ એનું વ્યાજબી પણ છે, એ જ એનું કર્તવ્ય છે. એ સિવાય બીજી રીતે એ કાર્ય થઈ શકતું નથી, એવો તો પણ નો અર્થ નીકળે છે. પોતાનો અભિપ્રાય જલ્દી નથી પકડાતો, તો એનો અર્થ કે સર્વથા નથી પકડાતો એવું તો નથી, જલ્દી પકડાતો નથી. તો એનો એ અભિપ્રાય પકડવાનો દ્રષ્ટિકોણ જ્ઞાનમાં આવે તો પકડાય છે. જ્ઞાનમાં પોતાનો અભિપ્રાય શું છે એવું દ્રષ્ટિકોણ ઊભો થતો નથી તો નથી પકડાતો. જ્ઞાનનું એવું સામર્થ્ય છે કે જે દ્રષ્ટિકોણથી જે જોવા ચાહે એ રીતે જ્ઞાન થાય છે. જેમ કે અહીંયા પ્રસ્તુત વિષયમાં આત્માનો અધિકાર ચાલે છે, જીવ અધિકાર, આત્માનો જીવનો અધિકાર ચાલે છે. તો અહીંયા બે દ્રષ્ટિકોણ અપનાવ્યા છે, એક પર્યાયથી જોવાનો અને એક દ્રવ્યથી જોવાનો. જ્ઞાનને બે દ્રષ્ટિકોણ આપ્યા છે. તો બંને દ્રષ્ટિકોણથી બંને વાતને સત્યાર્થ મૂકી છે. જ્યારે વ્યવહારના વિષયભૂત પર્યાયની વૃદ્ધિ હાનિનો વિષય આચાર્ય મહારાજ નિરૂપણ કરે છે ત્યારે સત્યાર્થ શબ્દ વાપરે છે કે એ સત્યાર્થ છે ને એ કૃતાર્થ છે એમ કહે છે. સ્વભાવને પણ સત્યાર્થ ને કૃતાર્થ કહેશે, પણ પછી બેને સત્યાર્થ કયા અને એ વસ્તુના બંને અંગ છે તો અહીંયા કાર્ય પદ્ધતિમાં બંને સમકક્ષાએ ને સંસ્થાને છે કે બંનેની કોઈ કક્ષામાં ફેર છે એ વિષયનું સ્પષ્ટીકરણ આપે છે. કે પર્યાયના વિષયનું નિરૂપણ કરીને એને ગૌણ કરાવીએ છીએ અને સ્વભાવનું નિરૂપણ કરીને એને મુખ્ય કરાવીએ છીએ. બંનેને સત્ય સાથે સ્થાપવા છતાં, સત્યાર્થ કહેવા છતાં બંનેને એક કોટિમાં, એક કક્ષામાં અમે નિરૂપણ કરતા નથી. આ વાત બહુ સાફ છે, બહુ સ્પષ્ટ છે. એટલે બંનેને જાણવા અને બંનેમાં હે ઉપાદેય અથવા મુખ્ય ગૌણ પણ કરવું એવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. અને એ વિષયમાં અભિપ્રાય સાફ કરી નાખવો જોઈએ કે કોને ગૌણ કરવું અને કોને મુખ્ય કરવું. અભિપ્રાયને અવલોકનથી બરાબર સમજી લેવો કે મારો અભિપ્રાય કઈ બાજુ જાય છે, કોની મુખ્યતા કરે છે. જેની મુખ્યતા કરે એ સંબંધીનો અભિપ્રાય વર્તે છે. અભિપ્રાય હોય તેની મુખ્યતા થાય, અભિપ્રાય પ્રમાણે જ મુખ્યતા થાય, બાકી બધું ગૌણ થઈ જાય. તે એકદમ વૈજ્ઞાનિક છે. કોઈ પણ જીવની પર્યાયમાં જગતમાં પક્ષાપક્ષી થાય છે ને ત્યાં શું થાય છે કે જેની મુખ્યતા હોય છે એનો અભિપ્રાય છે એ બાજુનો એમ ગણવામાં આવે છે. સામાન્ય વાત સાચી છે એમ કરીને ગૌણ કરે, કે તમારી વાત સાચી પણ કરીને ઉકલાવે. એટલે અભિપ્રાય છે એ મુખ્યતા થી પરખી શકાય છે, સમજી શકાય છે.
આપવાનું કારણ શું?
મુખ્યતાનું આપવાનું કારણ પોતાનું હિત સાધવું તે છે. પોતાને દુઃખથી ને સંસારથી છોડાવવો તે છે. એ મુખ્યતા પાછળનો હેતુ છે, પ્રયોજન છે. શું કરવા? પર્યાયને ગૌણ કરવી. ક્યાં સુધીની? કે કેવળ જ્ઞાન પર્યંતની સર્વ પર્યાયોને ગૌણ કરવી. અને એથી મહાન છે, અનંત ગુણ મહાન છે એવા પરમાત્મ તત્વને મુખ્ય કરવું, એની પાછળ એ હેતુ છે. કે પર્યાયમાં બગાડ છે એ બધો દૂર કરવો છે અને પર્યાયમાં સુધાર કરવો છે, અથવા હિત કરવું છે, સુખી થવું છે, અહિત ટાળવું છે, દુઃખ ટાળવું છે. આ સીધું કારણ છે. આ કારણથી એમ કરવું છે, બીજું કોઈ કારણ નથી, કોઈ લૌકિક કારણ નથી, કોઈ બાહ્ય કારણ નથી, પણ પોતાનું જ કારણ છે. એટલી વાત છે. બીજું એ ન્યાય સંપન્ન પણ છે, એ ન્યાયયુક્ત છે. એટલા માટે કે પર્યાય તો દ્રવ્યનું અવલંબન લે છે, દ્રવ્યની સેવા કરે છે. અને એથી દ્રવ્ય છે કોઈ પણ પર્યાયથી અનંત ગુણ મહાન છે. પરમાત્મા પ્રકાશની ગાથાઓ ઉપર પ્રવચન કરતા આ વાત ગુરુદેવ શ્રી બહુ સ્પષ્ટ કરી છે. જે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બીજા ભાગ તરીકેના ત્રણ પ્રવચનો છે પરમાત્મા પ્રકાશ ઉપર, ત્યાં એમ કહ્યું કે આત્મા એ પરમ ભાવ સ્વરૂપ છે. અને એ આત્મા પાસે પૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાન અને પરમાનંદ આદિ દશાઓ પણ અપરમ ભાવે છે, પરમ ભાવે નથી, એવું વ્યાખ્યાન કર્યું છે. પરમ અને અપરમ સામે સામે પ્રતિપક્ષમાં લીધા છે. એ ન્યાય સંપન્ન એટલા માટે છે કે એક સમયની પર્યાય કરતા ખરેખર ત્રિકાળી દ્રવ સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, અનંત ગુણ મહાન છે. અનંત ગુણ એનામાં સામર્થ છે. તો જે મહાન હોય તેની મહાનતા રાખવી એ ન્યાય સંપન્ન વાત છે, ન્યાયયુક્ત વાત છે. એક રાજા હોય, એક એની સેવા કરનારી દાસી હોય, અને રાજા એના રસાલા સાથે આવે ત્યારે એમાં દાસ દાસીઓ હોય, પ્રધાન હોય, મંત્રી હોય, ખજાનચી હોય, બીજા ઓફિસરો હોય, એના કર્મચારીઓ હોય, દાસ દાસીઓ હોય. હવે એ રાજાનું સ્વાગત કરવું કે રાજાને પડતો મૂકીને એની દાસીનું સ્વાગત કરવું, આ સવાલ છે. જે દ્રવ્યને પડતું મૂકીને પર્યાયનું સ્વાગત કરે છે, બહુમાન કરે છે, એ આ પ્રકારે અવિવેક કરે છે એમ કહેવું. એમ તો પણ કહીને નિત્ય સ્થિર નિશ્ચલ એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અનિયત પણ જેને સત્યાર્થ કહ્યું હતું એને જ અસત્યાર્થ ની કોટીમાં મૂકી દીધું. સામે માટે અસત્યાર્થ છે કે શ્રદ્ધા કરવા માટે અસત્યાર્થ છે? સીધી વાત અહીંયા શ્રદ્ધાની છે, કેમ કે જીવ અધિકારમાં જીવનું શ્રદ્ધાનુરૂપ સમ્યક દર્શન કરાવવું છે. તો કે એનું શ્રદ્ધા કરો, એની શ્રદ્ધા કરાવવી નથી માટે તે અસત્યાર્થ છે. એનું અવલંબન લેવડાવવું નથી એટલા માટે પણ એ અસત્યાર્થ છે. એનો આધાર અમારે લેવડાવવો નથી, એનો આધાર અમારે છોડાવવો છે, માટે એને અસત્યાર્થ કહીએ એમ વાત છે. ઠીક છે પ્રશ્ન. શ્રદ્ધાની પરિભાષા શ્રદ્ધાની મુખ્યતાથી પણ થાય છે. શ્રદ્ધાની વ્યાખ્યા નામ પરિભાષા જ્ઞાન પ્રધાનતાથી પણ થાય છે. શ્રદ્ધાની પરિભાષા ચારિત્ર પ્રધાનતાથી પણ થાય છે. શ્રદ્ધાની પરિભાષા સુખ પ્રધાનતાથી પણ થાય છે. શ્રદ્ધાની પરિભાષા વ્યાખ્યા પુરુષાર્થ પ્રધાનતાથી પણ થાય છે. આત્માને અધ્યાત્મના પ્રકરણમાં મુખ્ય પાંચ ગુણોથી અને એના પરિણામથી દર્શાવવામાં આવે છે. એમાં જે શ્રદ્ધાનો પ્રશ્ન છે એવો જ જ્ઞાનના વિષયમાં છે, એવો જ આત્મચારિત્રના વિષયમાં છે, એવો જ પુરુષાર્થના વિષયમાં છે, એવો શ્રદ્ધા સુખના વિષયમાં છે. કે કોઈ એક ગુણ અથવા ગુણના પરિણામને બીજા ગુણની પ્રધાનતાથી કહેવામાં આવે છે અને કહી શકાય છે અને સમજીને કહેવું તે નિર્દોષ છે. વસ્તુની વ્યવસ્થાને સમજીને કહેવું તેમાં દોષ નથી, અણસમજણથી સાચું કહેવું તે પણ ખોટું છે. જેમ પોપટ બે ને બે ચાર કહે તેમ પોપટનું ખોટું છે, પોપટનું ગણિત સાચું નથી, એવું છે. આમાં એમ શાસ્ત્રમાં આ ગાથામાં આ પહેલાની 13મી ગાથામાં એ વિષય છે કે ભૂતાર્થને આશ્રિત જીવ અજીવ આશ્રવ બંધ કુંજ બાપ સમર નિર્દા અને મોક્ષ એ જે નવ તત્વો છે એ ભૂતાર્થ નહીંથી જાણતા તે સમ્યક છે, નિર્ગ છે. તો એ જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનું કથન છે. ખરેખર શ્રદ્ધાના વિષયભૂત ત્રિકાળી પરંપરાની ભાવ શુદ્ધાત્મામાં એક પણ ભેદ નથી. શ્રદ્ધાનો વિષયભૂત આત્મા એ અદ્વૈત છે, એક છે, અભેદ છે, અખંડ છે. એમાં અદ્વૈત એટલે બે પણ બે ભેદ નથી. તો નવ ભેદનો તો વિચાર કરવાનો પ્રશ્ન જ નથી. પણ જ્ઞાનમાં આ નવ તત્વનું જ્ઞાન થાય એમાં પણ શરત છે કે એ જ્ઞાન ભૂતાર્થ ત્રિકાળી શ્રદ્ધાના વિષયભૂત તત્વનું અવલંબન લે, એટલે અહમ પણ સ્થાપિત કરે અને તે પૂર્વક નવ ને નવ રીતે જાણે, ત્યારે એને એ કાળમાં શ્રદ્ધા સાચી હોય છે એમ કહેવું છે. જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનું કથન છે, તે શ્રદ્ધા પ્રધાન શ્રદ્ધાનું કથન નથી એમ સ્પષ્ટ છે. એવી રીતે શ્રદ્ધાના વિષયમાં શાસ્ત્રમાં આપવા પાંચે અપેક્ષાથી કથન આવે છે, એટલે એમાં ક્યાંય મૂંઝાવા જેવું નથી. 17-18 ગાથા આવશે એના પછી, ત્યાં શ્રદ્ધાની પરિભાષા ચારિત્ર પ્રધાનતાથી કરી છે. દેવ આપણે પુસ્તકમાં જ છે, આ જ પુસ્તકમાં એટલે બધાને સમજવું સારું પડશે. ટીકાની 5મી લીટી. પછી તેનું જ શ્રદ્ધાન કરવું, કે આત્મશ્રદ્ધા કરવાની વાત છે. પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. આ આચરણ પ્રધાન શ્રદ્ધાનું કથન છે. આત્માનું આચરણ કરવાથી, ઉપાદેય કરવાથી, એકાગ્રતા કરવાથી, લીનતા કરવાથી, તન્મયતા કરવાથી મોક્ષ થઈ જશે એવી લાંબી લાંબી વાત શ્રદ્ધામાં છે જ નહીં. શ્રદ્ધાનું પરિણામ પોતે નિર્વિકલ્પ છે અને એ નિર્વિકલ્પ પ્રતીતિ ભાવ નિર્વિકલ્પ એવા તત્વને નિર્વિકલ્પણે વિષય કરે છે, ગ્રહણ કરે છે. આટલું શ્રદ્ધાનું કાર્ય છે. એમાં આચરણ કરવું, અવલંબન કરવું અને મોક્ષ થાય એવી લાંબીમાં લાંબી વાત શ્રદ્ધામાં છે નહીં. તેમ છતાં આચરણ પ્રધાનતાથી શ્રદ્ધાનું કથન કરવું ન્યાયસંગત છે. એટલે અહીંયા પંડિત જયચંદજીએ આ અવતરણ ચિહ્નમાં જેટલા શબ્દો મૂક્યા છે એવો અર્થ કથન કર્યો છે. અમૃતચંદ્રાચાર્ય એવી લાંબી વાત સંસ્કૃત ટીકામાં નથી કરી, પણ છતાં પંડિતજીએ જે અર્થ કર્યો છે એ ન્યાય સંપન્ન છે, કરી શકાય છે, કહી શકાય છે. સંસ્કૃત ટીકામાં તો તયેવ સ્વયેવ શ્રદ્ધાતવ્ય એટલો શબ્દ કર્યો છે. ચર્ચા ચાલી ગઈ, અમુક સમજો આપણે પ્રશ્ન ઉત્તર બહુ ચાલે છે. તો એક ભાઈ પ્રશ્ન કર્યો કે શ્રદ્ધાનો વિષય તો ત્રિકાળી શુદ્ધાત્મા ધ્રુવ આત્મા છે અને અહીંયા સમયસારની 17-18ની જાથામાં તો એનું આચરણ કરવાથી મોક્ષ થાય, કર્મથી છૂટી શકાય એવી વાત કરી છે. તો આ તો પર્યાયથી વાત ચાલી કે આચરણ કરવું તે ચારિત્રને પર્યાય અને મોક્ષ થાય તે મોક્ષની પર્યાય, કર્મનો અભાવ થાય તો શ્રદ્ધાનો વિષય આવો ક્યાં છે? તો સાચી છે, પણ આ તો સમયસરની વાત છે, ઓથેન્ટિક છે. હવે આ બે વાત સામે સામે અથડાય તો બે માંથી એકને ખોટી કહેવી પડે એવું નથી. બંનેની અપેક્ષા સાચી છે જો સમજવામાં આવે તો. આચરણ પ્રધાનતાથી શ્રદ્ધાનું કથન ન્યાય સંપન્ન છે અને આચાર્ય મહારાજે તો સ્વયં શ્રદ્ધાતવ્યમાં એ વાત મૂકી દીધી છે. આચાર્ય મહારાજે એવો કોઈ સંસ્કૃત વાત નથી કરી, પણ પંડિતજીને જે અર્થ ભાષો છે દયચંદજી પંડિતે હું ઢુંઢારીમાં આવો અર્થ કર્યો છે અને એ પ્રકારે રાખેલો છે આપણે. એટલે શ્રદ્ધાનો વિષય શ્રદ્ધાની અપેક્ષાએ, આચરણની અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ કેવી રીતે હોય છે અને એના કથનો શાસ્ત્રમાં કેવી રીતે આવે છે એવી જો વિવિક્ષાને સમજવામાં આવે તો કંઈ તો બે માંથી એક વાત ખોટી છે એવું લાગે અને એ આત્માને નુકસાન કરે. એમાં શાસ્ત્ર કહેનારનો અભિનય છે, શાસ્ત્રજીનો અભિનય છે, વાણીનો અભિનય છે, એ બધા પ્રકાર પૂર્વ થાય છે. અને એવું તો ત્યારે જ થાય છે કે જ્યારે દર્શન બહુ ઘણો તીવ્ર થઈ જાય ત્યારે એવું બને છે, નહીતર એવું બનતો નથી. એ વાત થઈ પ્રશ્નના ઉત્તર સંબંધી. અહીંયા જે ગાથાની ટીકાનો વિષય ચાલે છે એમાં આચાર્ય મહારાજ એમ કહે છે કે જે સ્વભાવ નિત્ય સ્થિર છે, જે સ્વભાવ નિત્ય સ્થિર છે, મૂળ જે આત્માનું સ્વરૂપ છે, આત્માનો જે સ્વભાવ છે એ સદાય સ્થિર છે, પર્યાયની જેમ તે અસ્થિર નથી. પર્યાય એક સમયમાં પૂરી થાય છે, વળી બીજી પર્યાય જે ઉપજે છે તે પાછી પણ એક સમય રહીને પૂરી થઈ જાય છે. એવો જે વિચલિત સ્વભાવ છે પર્યાયનો અને એમાં જે બધી હાનિ પણ જોવામાં આવે છે એવું મૂળ સ્વરૂપને વિષય નથી. એવો જે આત્માનું નિત્ય સ્થિર સ્વરૂપ છે એવા સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, સમીપ જઈને એટલે એમાં હું પણ સ્થાપીને શ્રદ્ધા દ્વારા, જ્ઞાન દ્વારા એમાં પોતાના અસ્તિત્વનું વેદન કરીને, અને ચારિત્રથી એમાં લીનતા કરીને તન્મયતા કરીને અનુભવ કરવો, એનું નામ સમીપ જવું એમ અહીંયા કહેવાય છે. સમીપ જવું એટલે બાજુમાં જવું એમ નહીં, સમીપ જવું એટલે શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રના તન્મય પરિણામ થવા એને સમીપ જવું કહે છે. એમ અનુભવ કરતા અનિયતપણું અભૂતાર્થ અને અસત્યાર્થ છે, એટલે કે અનિયતપણાનું અવલંબન રહેતું નથી. વેદન અનુભવ અનિયત પર્યાયમાં થાય છે, તો પણ આની સત્યાર્થતા પાછળ ત્રિકાળી સ્વભાવની સત્યાર્થતા અને મુખ્યતા પાસે તે ગૌણ છે. આનંદનું અપૂર્વ આનંદનું વેદન આવે તો પણ તે ગૌણ છે. પૂર્વે નહીં થયેલું એવું અપૂર્વ સમ્યક દર્શન થાય તો પણ તે ગૌણ છે. અને એવું અપૂર્વ સ્વસંવેદન થાય તો પણ તે ગૌણ. અનુભવ પર્યાયનો હોવા છતાં પણ એની મુખ્યતા નથી, એ દર્શાવવા માટે એને અસત્યાર્થ અને અભૂતાર્થ એવો શબ્દ પ્રયોગ કરે છે આચાર્ય મહારાજ પાંચે બોલમાં. ચોથો બોલ છે, જેમ સુવર્ણનો તણાનો દ્રષ્ટાંત આપે છે, ચીકણાપણું પીળાપણું ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા વિશેષપણું એટલે એવા ભેદોપણું ભેદપણું ભૂતાર્થ છે અને સત્યાર્થ છે. સોનું છે એ ચીકણું છે એટલે ઘાટ ઘડી શકાય છે, બટકી જતું નથી. ચીકણું છે એટલે એના ઘાટ થાય છે અને એ બટકતું નથી, એનું ચીકણાપણું છે. જેમ સુવર્ણનો ચીકણાપણું સ્વભાવ હોય છે, પીળી ધાતુમાં પિત્તળ પણ પીળું છે અને સોનું પણ પીળું છે, તો પણ બંને એ પીળાશ એક સરખી નથી. કોઈ પિત્તળના ટુકડાને ગમે તેટલો પાલિશ અને ચકચકિત કરીને સોની પાસે લઈ જાય અને એની લગડી બનાવીને એમ કહે કે આ લગડી વેચવી છે, એક તોલાની લગડી છે અને આજે 3,500 નો ભાવ ચાલે છે, તમારો નફો રાખીને જે નફાનું ધોરણ હોય રાખીને મારો માલ ખરીદ્યો, તો ગમે એવી ચકચકિત લગડી હોય પીળી તો પણ સોની પાછી ફેંકશે. ભાઈ આ પિત્તળનો ખર્ચો તો મારી પાસે કાલ આવ્યો, શું કહેશે? જગતમાં કહેવત પડી એના ઉપરથી કે પીળું એટલું સોનું નહીં. તો પીળું છે છતાં સોના પણ એ પીળું છે એમ કહે છે. આ એક ફરકનો વિષય છે. સોનાની પીળાશ છે, સોનાની પીળાશ છે અને પિત્તળની પીળાશ છે, પિત્તળની પીળાશ છે. હવે કોઈ એમ કહે કે એ અમને સમજાવો ને, શું કહે કે અમને એ સમજાવો, તમે લેક્ચર આપો એના ઉપર. આ ફરક કરવાનો વિષય છે, ફરકથી જ સમજાય, પરીખા વિના સમજાય નહીં. પરખનો અનુભવ હોય સોનાનો તો જ સમજાય ને, નહીતર સમજાય નહીં. એમ અહીંયા આપણે એક આપણે ઉતારીએ છીએ આ વાત કે કોઈ કોઈ મુમુક્ષુઓ એવી ભૂલ કરે છે, આત્માની વાત કહેનાર હોય ત્યારે કહેનારને એ વધુ પ્રશ્ન કરે છે કે અમને એટલું સ્પષ્ટ કહો, એવું સરસ રીતે કહો કે અમને આત્મા સમજાય જાય. તો શ્રી ગુરુ કહે છે કે ભાઈ પરખવાનો વિષય છે, ઓળખવાનો વિષય છે, એ કહેવાથી બધો સમજાય જાય એવો એ વિષય નથી. એક કાળે તો બંધ કરવા જ પડશે, એક હદે તો એ બંધ કરવા જ પડશે. પ્રશ્નને બંધ કરીને જ્યારે પોતે ઓળખવાનો અને પરખવાનો પ્રયોગ કરશે ત્યારે જ ઓળખાશે પરખાશે. મન દ્વારા પ્રશ્નો પૂછીને કે મન દ્વારા વિચારીને ચિંતન કરીને વર્તન કરીને એને પહોંચવાનો આત્મામાં પહોંચવાનો કોઈ પ્રયત્ન કરશે હરગીજ આત્મામાં પહોંચી શકાશે નહીં. આ સીધી વાત છે. એટલે જે વિષય જે રીતે હેન્ડલ કરાતો હોય એ જ રીતે એને હેન્ડલ કરવો પડે. બીજી રીતે હેન્ડલ કરવા જાવ તો દુનિયામાં બીજા કામ પણ થતા નથી. દરેકની પોતાની ટેકનિક છે કામ કરવાની, એવું જ આમાં છે, બીજું કઈ નથી. શું કહે છે કે સોનાનું ચીકણાપણું પીળાપણું ભારેપણું ભારેપણું લોડો ભારે હોય છે. એટલું ભારેપણું છે સોનું નથી, એટલું પીળાપણું છે સોનું નથી. એ વગેરે સોનાને પરખવા વખતે તેની વિશેષતાઓને બરાબર સમજવી પડે છે. એની વિશેષતાઓ બરાબર સમજાયા વિના એક અખંડ અભેદ સોનું એટલે શું એ સમજાતું નથી. જુઓ અહીંયા ભેદવાળા જ્ઞાનને અભેદ જ્ઞાન સાથે શું સંધિ છે એ વિચારવાનું. એટલું સોનું 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 કરે તો સોનું સમજાય નહીં. સોનાનું સોનાપણું એના ગુણ ભેદો સિવાય સમજાય નહીં, અને છતાં ભેદોમાં ઉભો રહે તો એકલા ભેદથી પણ એ સોનું સમજાય નહીં. આ એક જેમ વ્યવહારમાં પ્રેક્ટિકલ સાઈડથી જે પ્રકાર છે એવું જ આત્માને વિશે વિલીન થઈ ગયા છે. સર્વ ભેદો જ એમાં ગૌણ થઈ ગયા છે. ભેદો ભેષ તરીકે લક્ષમાં રહ્યા નથી.
એક માણસ હીરો ખરીદે છે, મીટીમાં કે પેન્ડન્ટમાં કે એવી રીતે પહેરવા માટે 25-50 લાખ નો બહુ સારો મોટો હીરો ખરીદે ત્યારે એવડી મોટી કિંમતી ચીજ ખરીદવી હોય ત્યારે એની તપાસ બહુ સારી રીતે પોતે જવેરી હોય તો પણ બહુ સૂક્ષ્મતાથી કરે, અને નહીં તો એક કરતા વધારે જવેરીઓ પાસે એની કિંમત કરાવે. કોઈ જવેરીમાં એને અવિશ્વાસ છે એવા તો એક પણ જવેરી પાસે એની કિંમત ન કરાવે, પણ વિશ્વસનીય હોય એવા એકથી વધારે જવેરી પાસે આટલા બધા વિચાર ને વિકલ્પ કર્યા ખરીદતી વખતે એને જોવું ભાઈ આ હીરામાં કઈ ડાઘ તો નથી, પહેલમાં ક્યાંય એના આકારમાં ક્યાંય ખામી કે કઈ બીજો નાના મોટો કોઈ આછો પાતળો ડાઘ જીરમ શું બધું ઘણું કે છે ને અંદર એવું કાંઈ નથી ને તેને એવું કાંઈ નથી. એકદમ ચોખ્ખો ફર્સ્ટ ક્લાસ ફાઇન કટનો માલ છે, એમાં કાંઈ વાંધો નથી, અને આની બજારની આ કિંમત બરાબર વ્યાજબી છે એવી ખાતરી થઈ જાય. અને એ ખાતરી કરતી વખતે એટલી બધી ચિકાશ કરે કે એકવાર જેને જેની પાસે પરીક્ષા કરવા એની કિંમત કરાવવા એને જોવડાવવા માટે ગયા હોય એનું માથું ખરાબ થાય એટલે ચિકાસ કરે. કેટલી એકની વાત 3 વખત પૂછે ને 10 વખત પૂછે, ભાઈ કીધું જ ખરું પણ હવે તમને. પછી જ્યારે પહેરે છે ત્યારે એવી ચિકાસ કરે તો એનું મીટીમાં એને સેટ કરાવી લીધો અને પછી એ મીટી પહેરે ત્યારે એને એ કોઈ વિચાર પહેરવાના આનંદની અંદર હોય નહીં, અને થાય એવો વિચાર થાય તો પહેરવાનો આનંદ એનો લૂંટાય જાય માર્યો જાય. આ એક દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રમાં, જે સામાન્ય રીતે સાધારણ રીતે બધાને અનુભવ ગોચર હોય છે. કેમ કે દાગીના આભૂષણ તો લોકો પહેરે છે અને એના ઘાટ બાટ ઘડાવે ત્યારે તો પાર વગરની ચિકાશ કરે છે લોકો, અને એ ચિકાશ કરે છે ત્યારે આકુલતા ભણી ઘણી થાય છે, પણ જયારે પહેરે છે ત્યારે એને આનંદ આવે છે, ત્યારે એવી બધી આકુલતા નથી થતી. એ બધાને સાધારણ રીતે સર્વસાધારણ અનુભવ ગોચર દ્રષ્ટાંતો શાસ્ત્રની અંદર એટલા માટે છે કે જ્યારે આત્માને ઓળખવો છે, જ્યારે આત્માનો નિર્ણય કરવો છે, ત્યારે એનામાં કેવા કેવા ગુણ પર્યાયો છે તે સંબંધિત વિચારો ચાલે છે, અને એ વિચારો ચાલે છે ત્યારે એ સંબંધીનો જે ગુહાકો છે પરિણામની અંદર એમાં આકુરતા પણ થાય છે. પણ જ્યારે આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવે છે, અભેદ આત્મા ઓળખાઈ જાય અને એનો પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવે છે, ત્યારે એવા કોઈ વિચારો ત્યાં સ્થાન પામતા નથી. એવા અભેદ આત્માનો આનંદના અનુભવ કાળે અનુભવ કરવામાં આવે છે કે જાણે એમાં ગુણ ભેદો છે જ નહીં, છે જ નહીં, જાણે છે છતાં છે જ નહીં, બરાબર છે. એને અહીંયા છે ને એનું નામ અસત્યાર્થ અભૂતાર્થ એમ કહેવાય છે. એનું નામ વાસ્તવિક અનુભવ છે, એનું નામ સત્ય અનુભવ છે, અને એ પ્રકારે અનુભવ કરવાનો છે. મોટા નય ચક્ર ગ્રંથમાં આ વાત એવી રીતે છે કે તચ્ચાણ અવેષણ કાળે, તત્વના અન્વેષણ કાળે, અન્વેષણ કાળે એટલે શોધ ખોજ નિર્ણય કરવાના કાળે આ બધી દ્રવ્યો પર્યાયની તત્વની વિચારણા હોય છે. નો આરાહણ કાળે, આરાધના કાળે નહીં, અનુભવના કાળે નહીં. કેમ કે આરાધના કાળે તો જે આત્મા છે એના અસલ સ્વરૂપે પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવે છે, પચખો અનુભવ જમવા, ત્યાં તો આત્મા પ્રત્યક્ષ છે. આત્મા પ્રત્યક્ષ અનુભવ ગોચર હોવાને લીધે અને એનો આનંદ અનુભવમાં આવતો હોવાને લીધે એ કોઈ વિચારોનો ત્યાં સ્થાન નથી, કોઈ વિચારોનો ત્યાં પ્રયોજન નથી, કોઈ કામ નથી. આ કથાનું ઉદ્ધરણ ટોડરમલજી એમને રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કહ્યું છે, નય ચક્ર ગ્રંથની 266 નંબરની આ ગાથા. એ વાત અહીંયા કરવી છે આચાર્ય મહારાજને 14મી ગાથાની ટીકામાં કે તેવી રીતે આત્માનું જ્ઞાન દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા તે પ્રકારના જ્ઞાનાદિ ગુણો અથવા વિશેષતાઓ ઉતાર્થ છે અને સત્યાર્થ છે એમ કહીને એમ કહેવું છે કે જગતની અંદર આત્માને સ્વીકારનારા આસ્તિક્ય દર્શનો છે વેદાંતાદિ, એમાં આત્માને નિર્ગુણ કયો છે, શૂન્ય કયો છે. કેટલાક જૈનો પણ કહેવાતા આત્માને નહીં સમજતા, આત્માને શૂન્ય કહે છે કે અંદર આત્મામાં કાંઈ નથી, ભીતર મેં કુછ નહીં હૈ, આ શૂન્યપણા હૈ. અને એવી આત્માને અનુભવ કરવાની અવસ્થાને શૂન્ય અવસ્થા પણ કહે છે. એ આત્માના અનુભવ કાળે આત્માનો સ્વસંવેદન જ્ઞાન ને આનંદનો કોઈ અપૂર્વ અનુભવ છે, એનાથી અજાણ છે, એટલે એને શૂન્યપણું એવું નામ આપે છે. હા, વિકલ્પ ને રાગની શૂન્યતા અવશ્ય થઈ છે, પણ એ તો નાસ્તિનો વિષય છે. અસ્તિથિ શું થયું કે અસ્તિથિ અપૂર્વ આનંદનું વેદન થયું, એ ત્યાં શૂન્યતા નથી, ત્યાં અનંત ગુણનું સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એવું ભરપૂર પરિણમન છે, અથવા ચૈતન્યના રસનું, અમૃત રસનું, આત્મરસનું ઘણા રસયુક્ત, અત્યંત રસયુક્ત ભરપૂર પરિણામ. શૂન્યતા બિલકુલ નથી, છતાં પણ નહીં સમજીને શૂન્ય થઈ જવું, શૂન્ય થઈ જવું, શૂન્ય થવાયું, એવું બધું ચાલે છે. જ્ઞાન રહિત થવું, આનંદ રહિત થવું, એવું થઈ જાય છે. અને એને અનુભવ શું છે? બુદ્ધિ બુદ્ધિવાળા જ્ઞાનનો અને રાગનો બધો અનુભવ છે, એ મટી જાય એટલે બરાબર આત્માની અવસ્થા પ્રગટ થઈ ગઈ. પણ મટી જાય તો થાય શું એની ખબર નથી, અનુભવ નથી એટલે એટલે એનું નિરૂપણ એના અનુભવ નહીં હોવાથી તે કરી શકતા નથી. એટલે એમને જ્ઞાનીના સ્થાને તો હોય છે, પછી કંઈ કહેવું તો જોઈએ કે જે એને ખબર હોય એટલું કહેવું તો સુધી વાત. અહીંયા આત્માની વાત કરતા કહે છે કે આત્માનું જ્ઞાન દર્શન આદિ ગુણ રૂપ ભેદોથી અનુભવ કરતા તે અસ્તિત્વ છે, પ્રભુત્વ વિભુત્વ આદિ અનંત ગુણો છે અને તે જુદા જુદા છે. જુદા જુદા છે એટલે એક ગુણ બીજા ગુણ સ્વરૂપે નથી, એક શક્તિ બીજી શક્તિ સ્વરૂપે નથી. તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એટલે જે ત્રિકાળી દ્રવ્ય છે એ ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણોનું અભેદ સ્વરૂપ છે એને દ્રવ્ય કહેવાય છે. એક એક ગુણનું જુદું સ્વરૂપ એવું નથી કે જેમ એક એક પરમાણુ જુદા છે. એક સ્કંદમાં ઘણા પરમાણુઓ હોય એવી રીતે એક સ્કંદમાં પરમાણુ રહ્યા છે, એવી રીતે એક કોથળીમાં હજાર મોતી રહ્યા છે એમ નહીં. પણ આત્માના એક પ્રદેશે અનંત ગુણ, અનંતે અનંત ગુણ છે, સર્વ પ્રદેશે અનંતે અનંત ગુણ છે એવું આત્માનું દ્રવ્ય ભાવે અને દ્રવ્ય ક્ષેત્રે અભેદપણું છે. ભેદો હોવા છતાં અભેદપણું છે. બેન શ્રી વચનામૃતમાં કહે છે કે ભેદોની મર્યાદા છે, અભેદપણું અમર્યાદિત છે. ગુણ ભેદ અને પર્યાય ભેદની મર્યાદા છે. જ્યારે આત્માના સ્વભાવનું જે અભેદપણું છે તો અમર્યાદિત છે, એને ક્યાંય હદ જ નથી. આ વિષય એનું જે ભેદ અભેદપણાનું ભાવ છે એ સમજાવવા માટે પડખું કર્યું છે ત્યાં મર્યાદા કહીને એ વિષયને સ્પષ્ટ કર્યો છે. એનો ભાવ સમજાવવો જોઈએ કે ગુણ ભેદની મર્યાદા છે અને અભેદતાની અમર્યાદા છે. એ જ્યારે સમજાય ત્યારે એનું ભેદ ઉપરનું વજન છૂટી જાય છે, એ ગૌણ થઈ જાય છે. એને અહીંયા તો પણ કહે છે આચાર્ય મહારાજ, અને અભેદનો અવલંબન આવે છે, એના ઉપર વજન આવે છે, એના ઉપર ભીંસ આવે છે અને એ ભીંસ આવે છે ત્યારે અનુભવ થાય છે. આ વિષય અધ્યાત્મ છે. પદાર્થમાં ગુણો છે એ દ્રવ્યાનું યોગના સિદ્ધાંત અને બંધારણનો વિષય છે અને એમાં કઈ જગ્યાએ ભીંસ દેવી અને કઈ જગ્યાએથી વજન ઉપાડી લેવો એ અધ્યાત્મનો વિષય છે. એમ દ્રવ્યાનું યોગ અને અધ્યાત્મ, આગમ અને અધ્યાત્મ એ બંનેની વિષય ભિન્નતા છે. એ જ્યાં ત્યાં જેમ છે તેમ સમજવી જોઈએ, નહીંતર પ્રયોજનની સિદ્ધિ નહીં થાય, સમ્યક મોક્ષ માર્ગ હાથમાં નહીં આવે. પરમાર્થ અનુસારમાં એક એવો મૂળ છે. બહુ સારી વાત છે. આપણી પાસે સમય નથી, કાલે યાદ કરી દો. જરા સમજવા જેવો વિષય છે કે આ ભીંસ આવે છે એનાથી કામ થાય છે અને સમજ્યા છતાં આત્માનો દ્રવ્યગુણ પર્યાય અને બંધારણ સમજ્યા છતાં જે ત્રિકાળી દ્રવ્ય ઉપર ભીંસ આવવી જોઈએ તો પણ કહીને જે આચાર્ય મહારાજ કહે છે એવી ભીંસ ના આવે તો સમજે છતાં કામ ન થાય એવું એક બહુ સુંદર વિષય જ્ઞાન પ્રધાનતાથી પરમાગમ સારમાં 516 નંબરના બોર્ડમાં ગુરુદેવે ખોલ્યો છે. અભ્યાસ કરવો એ અભ્યાસ કરીને કાલે આવજો, નહીં તો આપણે ગ્રંથમાંથી ગુરુદેવના શબ્દોને સમક્ષ રાખીને થોડો એ ઉપર થોડો વિશેષ વિચાર કરશો, સ્વાધ્યાય કરશો, અને એ દ્રષ્ટિ પ્રધાન સાથે વિષ્ણુ વિષય કેવો છે અને એ બંને વચ્ચે મેળ શું છે એનો થોડો વિશેષ વિચાર કરશો.